મલાડમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 26/12/83 સોમવાર સમયસાર ગાથા 17/18 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 77.
પેલા પારામાં દ્રષ્ટાંત આપીને એમ કહ્યું કે જે રીતે કોઈ ધનનો અર્થ હોય તો ધનની પ્રાપ્તિ જેનું પ્રયોજન છે તો એ પ્રથમ રાજાને જાણે છે, પછી આ રાજા છે એમ શ્રદ્ધા કરે છે અને પછી એને રીઝવવાને માટે એની સેવા કરે છે, ખુશી કરવા માટે. જો રાજા ખુશી થાય તો એને બે ચાર કામ પણ લખી દેતા અગાઉના કાળમાં. એ દ્રષ્ટાંત છે એમ મોક્ષાર્થી જીવ ચડે કાળ ઓછા હોય છે. મોટી જીવના ઢગલા નથી હોતા, થોડા હોય છે, વિરલા હોય છે, હોય છે ખરા, નથી હોતો એમ નથી, પણ સંખ્યા એ હંમેશા મોક્ષાર્થી જીવ ઓછા હોય છે. ધન અર્થી, માન અર્થી, અનેક પ્રકારના અર્થો સામાન્ય રીતે સમાજમાં અજ્ઞાની જીવો તો હોય છે, પણ એમાં થોડા વિરલા જીવો મોક્ષાર્થી પણ હોય છે. તો એવા કોઈ મોક્ષાર્થી જીવો હોય તો એ મોક્ષને માટે કે પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે પ્રથમ શું કરે છે કે પ્રથમ પોતાના દુરાત્માને જાણે છે. જાણે છે એટલે અંતર સન્મુખ થઈ અને એને અનુભવે છે. પ્રથમ શુદ્ધાત્માને જાણીને પછી શ્રદ્ધા કરે છે અને પછી એનું અનુચરણ નામ એમાં લીન થાય છે, અનુભવ હોય તો એને પરિપૂર્ણ ચારિત્ર દશા પ્રગટ થઈ, કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, એને મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવે. પેલા પારામાં દ્રષ્ટાંત આપીને સીધી શુદ્ધાત્માની વાત કરી હતી. હવે અહીંયા બીજા પારામાં અનુભવ તો કરાવવો છે શુદ્ધાત્માનો, પ્રયોજન તો સર્વ આગમનો સાર તો વિતરાગતા છે. બીજા પારામાં એમ વાત કરે છે કે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાય રૂપ ભેદભાવો અનંત અનંત કાળ થયા એને રાગનો અનુભવ છે. અનેક પ્રકારની પર્યાયો જે થાય છે એવા જે પર્યાયના ભેદો એ અજ્ઞાનીને અનાદિકાળથી અનુભવમાં આવી રહ્યા છે. એને શુદ્ધાત્માનો અનુભવ એક સમય માત્ર થયો નથી, થઈ શકે છે, અશક્ય નથી, પણ એને અનાદિકાળથી લખે છે અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ અનેક પ્રકારના વિકૃત વિભાવ ભાવો જે પર્યાયો છે ભાવ, એ ભેદભાવો તેમની સાથે મિશ્રિત પણ હોવા છતાં એમ કે છે કે રાગ અને જ્ઞાન ઉપયોગને જુદા પાડીને નહીં પણ એ મિશ્રપણે અનુભવ કરે છે અનાદિકાળથી. જેવી રીતે દૂધ અને પાણીનો મિશ્ર અનુભવ કરનારા જીવો અને એમાં હંસ હોય તો એ દૂધ અને પાણી જુદું પાડીને દૂધને ગ્રહણ કરે છે અને પાણીને છોડે છે. એમ અનાદિકાળથી કહે છે કે આત્માને આ ઉપયોગની સાથે રાગ મિશ્રિત ઉપયોગનો અનુભવ કરે છે. જેમ માટી મિશ્રિત પાણીનો અનુભવ ગામડિયા કરે છે એમ અનાદિકાળથી અજ્ઞાની પ્રાણી પર્યાયના ભેદરૂપ વિભાવ ભાવ સાથે ઉપયોગને જ્ઞાનને મેળવી અને એ વેદન કરે છે. એવી રીતે હાથીની ટેવ છે કે ચૂરમાના લાડુ આપ્યા હોય તો કોઈ ખળ સાથે મિશ્રિત કરીને ખાય, એકલા લાડુ ખાય નહીં. એમ અનાદિકાળથી અજ્ઞાની પ્રાણીને રાગ મિશ્રિત ઉપયોગનું વેદન આવે છે, પણ રાગથી ભીન પાડીને એકલા ઉપયોગ વેદની કરતો નથી, એ છે કે ભેદભાવો તેમની સાથે મિશ્રિત પણ, મિશ્રિત શબ્દ જુદા પણ બતાવે છે. મિશ્રિત દૂધ અને પાણી મિશ્રિત છે, એનો અર્થ એમ કે દૂધ દૂધ રૂપે છે, પાણી પાણી રૂપે છે. મિશ્રિત જ અર્થ જુદા પણ બતાવે છે. અનુભવમાં આવતા જે અનેક પર્યાય ભેદભાવો, તેમની સાથે આત્માનું મિશ્રિત પણ હોવા છતાં, ભલે મિશ્રિત મળેલા દેખાય છે, સોનું ને ચાંદી ભલે મળેલા એક પિંડ રૂપ દેખાય છે, અને એને છાસિયું સોનું પણ કહેવામાં આવે છે, પણ ચાંદી તો ચાંદી છે, સોનું તો સોનું છે. એને શોધવામાં આવે તો ચાંદી જુદી પડી જાય ને સોનું ગ્રહણ થઈ જાય. એમ મિશ્રિત પણ હોવા છતાં અનાદિ અજ્ઞાની પ્રાણીને સમજાવે છે કે તારા પરિણામમાં મલિનતા છે, અને એ મલિનતાનું તો વેદન કરી રહ્યો છો, એવું પણ તારા ઉપયોગની સાથે થયું છે, છતાં પણ એ ઉપયોગ અને અનુપયોગ એવો રાગ એક પણ થયો નથી, જુદા ને જુદા રહેલા છે. પણ તને એવી ટેવ છે, એકલા ઉપયોગનો તું સ્વાદ લેતો નથી, પણ રાગ થોડો ભેળવીને ભેળસેળ કરીને સ્વાદ લેવાનો તું અભ્યાસી થઈ ગયો છે. અનાદિકાળથી રાગ પણ પ્રગટ થઈ રહ્યો છે. એક સમયમાં બે ભાવ પ્રગટ થાય છે, બે ભાવ જુદા જુદા છે, છતાં પણ રાગ નો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને જાણે હું રાગી થઈ ગયો એમ જાણીને રાગમાં એકત્વ કરીને અનુભવ કરી રહ્યો છે. રાગને ને ઉપયોગને જુદા પાડતો, જ્ઞાનને રાગને જુદા પાડતો નથી, એને જુદા પાડવાની વિધિ પણ એ જાણતો નથી. એમાં કોઈ કાળ જ્ઞાની મળી જાય અને એ વિધિ બતાવે, ત્યારે કોઈ આત્મા રાગ અને જ્ઞાનને જુદા પાડીને એકલા જ્ઞાનનો અનાકુળ આનંદનો સ્વાદ લઈ લે છે. એ વાત કરે છે કે મિશ્રિત પણ હોવા છતાં ભલે ખાણમાંથી સોનું માટી મિશ્રિત નીકળેલું છે, ભલે હોય તો પણ એ સોનામાંથી માટી જુદી પડી શકે છે અને શુદ્ધ સુવર્ણની પ્રાપ્તિ થઈ શકે છે. એની જે પ્રકારે પ્રોસેસ કરવાની હોય એ પ્રકારની પ્રોસેસ કરે તો સોનું ને માટી બે જુદા પડી જાય છે. જુદા પડી જાય છે એનું કારણ જુદા જ રહેલા હતા, એ કઈ તાદાત્મ ભાવને પામ્યા નહોતા. સોનું ને માટી ખાણ માંથી નીકળે એથી કઈ માટી છે એ સોનારૂપ થઈ જાય? 100 તોલા પથ્થર નીકળ્યો સુવર્ણ પથ્થર, એટલે સુવર્ણ પથ્થર કહેવામાં આવે છે, એમાંથી સોનું નીકળે થોડું પણ, એમ સુવર્ણ પથ્થર 100 તોલાનું હોય વજન, અને એની પ્રોસેસ કરે તો 1 તોલો સોનું નીકળે. દ્રષ્ટાંત, કેટલું નીકળે મને ખબર નથી, પણ આ તો દ્રષ્ટાંત. તો એ 99 તોલા જે પથ્થર માટી છે એની કઈ કોડીની કિંમત નથી, કિંમત 1 તોલાની રહેલી છે. એમ સોની પાસે કોઈ દાગીનો વેચવા જાય 10 તોલા વજનમાં થાય, પણ કે આ 12 વાળું સોનું છે એટલે 7.5 તોલાના પૈસા તમને મળશે, 2.5 તોલાના પૈસા મળશે નહીં. બેન કહે કે ભાઈ આ 10 તોલા હું મારી નજર સામે આ વજનના કાંટામાં 10 તોલા હું વાંચી શકું છું, અને તમે કહો છો કે 7.5 તોલાના પૈસા મળશે, મારે તો 10 તોલાના પૈસા જોઈએ છે, કે 10 તોલાના પૈસા મળી શકે નહીં, બીજી દુકાને જાઓ તમે. ભલે મિશ્રિત છે તો પણ મિશ્રિત શબ્દ છે એ જુદા પણ બતાવે છે. એમ અહીંયા મિશ્રિત પણ છતાં હવે આગળ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી એને ગુરુ મળ્યા. ભલે રાગ મિશ્રિત ઉપયોગનો તો અનુભવ કરી રહ્યો છો, પણ રાગ ભિન્ન છે ને જ્ઞાન ભિન્ન છે, ભિન્ન પડી શકે છે, અને ભિન્ન કરીને એકલા જ્ઞાનનો સ્વાદ લઈ શકાય છે, એમાં રાગનો સ્વાદ આવી શકતો નથી સ્વભાવ સન્મુખ થતા એને શુદ્ધોપયોગ પ્રગટ થાય ત્યારે આનંદ નો સ્વાદ આવે છે, રાગ અને રાગ નું ફળ દુઃખ નો સ્વાદ એને આવતો નથી. એમ કે છે સરળ પ્રકારે ભેદ જ્ઞાન માં પ્રવી પણ હતી. એટલે ભગવાન જે આત્મા શુદ્ધ અંતર તત્વ છે અને આ રાગ છે એ બે દ્રવ્ય ભિન્ન છે, એક સ્વદ્રવ્ય છે અને રાગ પરદ્રવ્ય છે. શુદ્ધ આત્મ તત્વ અંતર તત્વ છે અને આ એ બે ના પ્રદેશ ભિન્ન છે. બે નો સકાળ પણ ભિન્ન છે, શુદ્ધ આત્મા નો સકાળ અને રાગ નો સકાળ બે ભિન્ન ભિન્ન છે અને બે ના ભાવ પણ ભિન્ન છે, એક ચેતન ને એક જડ. ચારે તરફથી કહ્યું ને સર્વ પ્રકારે ભેદ જ્ઞાન માં, એટલે જુદા પાડવાની જેના હાથમાં કળા આવી ગઈ છે, જ્ઞાન રૂપી લેબોરેટરી દરેક ની પાસે છે. અત્યારે સંઘની પતિની જીવ છે ને એની પાસે જ્ઞાન રૂપી લેબોરેટરી અત્યારે છે. એ લેબોરેટરી છે ને એ બે તત્વ ને જુદા પાડી શકે છે, રાગ ભેદ ને જ્ઞાન એનાલિસિસ એમ બે ને જુદા પાડી શકે. કેમ કે બે ના લક્ષણ જુદા જુદા છે. આત્મા નું લક્ષણ ચૈતન્ય છે અને રાગ નું લક્ષણ અચેતન છે. આત્મા નું લક્ષણ અનાકુળ આનંદ છે અને રાગ નું લક્ષણ આકુળતા છે. એમ એના લક્ષણ ભેદે ભેદ જાણીને કોઈ પ્રવીણ ચતુર ભેદ જ્ઞાન માં પ્રવીણતાથી એને સર્વ પ્રકારે ભેદ જ્ઞાન માં, સર્વ પ્રકાર કહ્યો ને દ્રવ્ય થી ભિન્ન, ક્ષેત્ર થી ભિન્ન, કાળ થી ભિન્ન, ભાવ થી ભિન્ન. આત્મા સ્વદ્રવ્ય છે, રાગ પરદ્રવ્ય છે. આત્માના પ્રદેશ શુદ્ધ અંતતત્વ છે અને રાગના પ્રદેશો અશુદ્ધ અંતતત્વ પ્રદેશ ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે. બેનું સંવર્ધિકાર માં ગુરુદેવે વાત બોલતો કરી છે. કાળ ભિન્ન છે, એક સકાળ શુદ્ધાત્મા નો સકાળ નિરંતર તેનો તે છે અને રાગ એક પરકાળ છે અને ભાવ એક ચેતન ને બીજો જળ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ થી ચારે તરફથી શબ્દ છે ને સર્વ પ્રકારે ભેદ જ્ઞાન માં પ્રવીણપણાથી આ ભેદ જ્ઞાન ની કળા થી આત્મા ની પ્રાપ્તિ થાય છે, બીજો કોઈ ઉપાય નથી. એ ભેદ જ્ઞાન ના બે પ્રકાર, એક સવિકલ્પ ભેદ જ્ઞાન અને એક નિર્વિકલ્પ ભેદ જ્ઞાન. નિર્વિકલ્પ પ્રત્યક્ષ ભેદ જ્ઞાન થવા પહેલા ગુરુ ગમે એને આત્મા ને રાગ ભિન્ન છે એમ સાંભળીને એને વારંવાર વિચાર કરવો જોઈએ. એમ દેહ ને આત્મા ભિન્ન છે, એક વસ્તુ નથી, એક પદાર્થ નથી, બે મળીને એક સત્તા નથી, બે ની સત્તા ન્યારી ન્યારી છે. દેહ ને આત્મા બે સત્તા ન્યારી ન્યારી જુદી જુદી છે. દેહ ને આધારે આત્મા નથી, આત્મા ને આધારે દેહ નથી, આધારાધી સંબંધ નો પણ અભાવ છે. એવી રીતે દેહમાં તો હા આવશે પણ ઓલા રાગ માં જરા કઠણ પડે. જેમ દેહ અને આત્મા બે ભિન્ન છે એમ રાગ અને આત્મા પણ બે તત્વ ભિન્ન ભિન્ન છે, બે મળીને એક સત્તા થતી નથી. નિશ્ચયથી બે ની સત્તા ન્યારી ન્યારી જુદી જુદી છે. તેથી આત્માને આધારે રાગ થતો નથી અને રાગને આધારે આત્મા ટકતો નથી. બે ને આધાર આદેશ સંબંધ નથી, તેથી બે વચ્ચે પરમાર્થે કરતા કર્મ સંબંધ પણ નથી. આત્મા કરતા અને રાગ આત્માનું કર્મ એમ નથી. એમ ન હોવા છતાં જેને એમ પ્રતિભાસ થાય છે કે હું કરતા અને આ દયાના પરિણામ મારું કર્મ, હું કરતા અને ભગવાનની ભક્તિ મેં કરી એ મારું કાર્ય, હું કરતા ને આ સ્વાધ્યાયનો વિકલ્પ પૂછ્યો એ મારું કર્મ, એમ જેને ભાસે છે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. રોગે આકરો છે એટલે ડાક્ટર ઇન્જેક્શન પર સરખું. અનાદિની એકતા છે, એક માને છે પણ રાગ અને ચૈતન્ય આત્મા એક થવું અશક્ય છે, ત્રણ કાળમાં એક ન થાય. વેદ જ્ઞાનની પ્રવીણતામાં આ અનુભૂતિ છે તે જ હું છું. આ જે જ્ઞાનમાં જ્ઞાયક ભાવ જેમણે આવે છે, રાગ છે એ મારું સ્વરૂપ નથી, રાગ મારું સ્વરૂપ નથી, જેથી હું રાગનો કરનાર નહીં અને પરમાર્થે રાગનો જાણનાર પણ નહીં, અને રાગ જેમાં જણાય એટલું જ્ઞાન પણ મારું નહીં, પણ જે જ્ઞાનમાં આત્મા જણાય તે મારી જીત. આવું જ્યારે ભેદ જ્ઞાન જીવ કરે ત્યારે એને શુદ્ધાત્માના દર્શન થાય કે રાગને કરવામાં રોકાય કોઈ અનુભવ ન થાય, અને એકાંતે રાગને જાણવામાં રોકાય, આત્માને જાણવાનું છોડીને રાગને જાણવા રોકાય તો પણ આત્મા જાણવામાં આવતો નથી. ત્યાંથી દ્રષ્ટિ ઉઠાવી રાગનું લક્ષ છોડી, રાગનું સ્વામિત્વ પણ છોડી, રાગને એકાંતે જ્ઞેય બનાવવાનું પણ છોડીને રાગથી વિમુખ થઈને ઉપયોગ આત્માની સન્મુખ જ્યારે આવે ત્યારે જ્ઞાયક પ્રભુના દર્શન એને થાય. ભગવાનના દર્શન કરે તો ધર્મ થાય. નાના બાળકને કહે કે આપણે સોસાયટીમાં રહી છીએ, ભગવાનના દર્શન કરી આવો, કે ભગવાન બિરાજમાન છે, ભગવાનના દર્શન કરશો તો ધર્મ થશે. એમ એ કે ભગવાનના દર્શનને વ્યવહાર કહેવાય, ને આ અહીંયા અત્યારે એ ચાલે છે કે આ ભગવાનના દર્શન કરે ત્યારે ધર્મની શરૂઆત થાય. એ ભેદ જ્ઞાનની વાત ચાલે છે ને, કે આ અનુભૂતિ કે તે જ હું છું, એનો અર્થ રાગ તે હું નથી, આવી ગયું આ જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વરૂપી આત્મા તે હું છું. આ પર્યાયની વાત નથી, દ્રવ્યની વાત છે. આ અનુભૂતિ છે તે જ હું છું, પર્યાયની વાત નથી. ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક પરમાત્મા તે હું છું. રાગ તે હું નહીં, રાગને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન તે પણ હું નહીં, પણ શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરનાર શુદ્ધ ઉપયોગ એક સમયની પર્યાય તે પણ હું નહીં. હું તો જ્ઞાયક આત્મા. આ અનુભૂતિ છે એટલે આ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે તે હું, તે જ હું છું. હું પણ સ્થાપે છે દ્રવ્યમાં, દ્રવ્યમાં હું પણ સ્થાપે છે પર્યાય. પર્યાય મેં એમ આવ્યું કે દ્રવ્ય સામાન્ય છે હું છું. પર્યાર્થિકની ચક્ષુ સર્વથા બંધ કરે જ્યારે, ત્યારે દ્રવ્યાર્થિકની ના ઉગાડેલા ચક્ષુ વડે ભગવાન આત્માના દર્શન થાય એવું છે, એવું પરમાગમનું વચન છે. ઊંઠું ભગવાનનું વચન છે. પ્રભુ એક વખત તારી ગતિના ભાવો છે ને પ્રગટ મનુષ્યાદી, એને પણ જાણવાનું તો બંધ કરી દે. પરને જાણવાની વાત તો દૂર રહી, પણ તારા પરિણામને પણ એક વખત એક ક્ષણ માટે તું એને જાણવાનું પણ બંધ કરી દે, ને એનાથી ભિન્ન ભગવાન આત્મા ચૈતન્ય જવાહર જ્યોત બિરાજમાન જ્ઞાન ને આનંદ નો કંદ છંદર એને એક વાર જો તને દેખાશે, તને જરૂર દેખાશે. ભગવાન બિરાજમાન છે અને એને તું દેખીશ તો સૌનો અંત આવી જશે. પરને પરિણામને જોવા રોકાણો તો એમાં આત્માનો સ્વભાવ તિરોભાવ થાય સમય સમય, અને જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ અજ્ઞાન કહેવામાં આવે છે. માટે અનુભૂતિ તો આત્માનું છું એવા એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું એવું આત્માનું જ્ઞાન થયું. જેવો ભગવાન આત્મા રાગથી ભિન્ન છે એવો અંતર સન્મુખ થઈને નિર્વિકલ્પ ધ્યાનમાં અતિન્દ્રિય જ્ઞાન દ્વારા સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણવામાં આવ્યો ત્યારે ભેદ જ્ઞાની એમ કહે છે કે આ અનુભૂતિ કે હું છું એવું આત્મજ્ઞાન પ્રગટ થયું. આ દેહ હું છું, દેહ મારો છે એવું અજ્ઞાન ઉભું થતું હતું, આ રાગ મારો અજ્ઞાન ઉભું થતું હતું, એ અજ્ઞાન ટળી ગયો અને શુદ્ધાત્મા તે હું છું. એવું આત્માનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન નહીં. કેમ કે જ્ઞાન શાસ્ત્રનું નથી, જ્ઞાન તો આત્માનું છે. અને જ્ઞાન તો આત્માનું થઈ ગયું છે કે આવશે ત્રીજા પામાં. એવા આત્મજ્ઞાન થી પ્રાપ્ત થતો આ આત્મા જેવો જાણ્યો અનુભવ્યો તેવો જ છે, એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું સદાન ઉદય થાય છે. આત્મજ્ઞાન પ્રગટ થયું અને આત્મજ્ઞાન માં આત્મા જેવો જાણવામાં અનુભવ આવ્યો એવો જ હું છું એવું સદાન પણ સતક્ષણ તે સમય પ્રગટ થાય છે. સમજાવવામાં કાભેદ પડે છે પણ પ્રગટ થવામાં કાભેદ નથી. એક સમયમાં સમય જ્ઞાન સમય પછી પ્રગટ સદ્ધાન ઉદય થાય છે. મિથ્યા સદ્ધાન અસ્ત થાય છે, સમ્યક દર્શન ઉદય પામે છે. રાત્રિ અતિક્રમે છે અને સૂર્યનો ઉદય થાય છે. અજ્ઞાન ને અંધકાર કહેવામાં આવે છે, જે અજ્ઞાન માં આત્મા જણાતો નથી માટે અજ્ઞાન ને અંધકાર કહેવામાં આવે છે. વિદ્યા રંગનો ભલે ઉગારો હોય તો પણ સમ્યક દર્શન નથી, તો મિથ્યા જ્ઞાન છે. એમાં કઈ આત્મા આવતો નથી, એ તો મારા ને તમારા જીવે ઘણી વાર વિદ્યા રંગ ભણી ગયો તો પણ કઈ વાત ના હાલ. એક વખત અંતરમાં ભેદ જ્ઞાન કરીને આ અનુભૂતિ કે હું છું નાયક કરી છું એવું સ્વરૂપનું ભાન થઈને અનુભવ થઈને જ્ઞાન કરે થાય, એ તમે અનુભવમાં આવ્યો તે જ હું છું એવું સદ્ધાન દય પામે છે, પ્રગટ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય છે અને મિથ્યા દર્શન અસ્ત થઈ જાય છે. ત્યારે આમ બે પ્રકાર પાડ્યા ત્યારે હવે ચારિત્રની વાત કરે છે. ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી જો સમસ્ત અન્ય ભાવ કયા છે દેખાશે, વિભાવ ભાવ કોઈ પણ પ્રકારનો હોય ભલે પર્યાયમાં પ્રગટ થતો હોય તો પણ તે બધા અન્ય ભાવો આત્માથી અનેરા અનેરી જાતના ભાવો એનો ભેદ થવાથી એને જુદા છે એમ જાણવામાં આવવાથી આત્માથી આ રાગ ભિન્ન છે જેમ દેહ ભિન્ન છે એમ રાગ પણ એટલી બધી પ્રસન્નતા આપે કે આ ભાઈ ઘણી પ્રસન્નતા છે. જ્ઞાનમાં જ્ઞાયક ભગવાન આવ્યો જાણવામાં અનુભવમાં સમ્યક દર્શન થયું. સમ્યક દ્રષ્ટિ રાગ ને ભિન્ન જાણે છે એને આત્માથી અભિન્ન જાણતો નથી. અનેરા ભાવો છે અન્ય ભાવોનો ભેદ એટલે જુદા છે એમ અનુભવમાં આવવાથી નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે નિશંક ઠરવાને સમર્થ હવે નિશંક થઈ ગયો ઠરવા માટે કેમ કે એ ઉપયોગ જ્યારે જ્યારે આત્માની સન્મુખ લાવે છે અને ઠરે છે ત્યારે રાગ બહાર રહી જાય છે, રાગ ભેગો આવતો નથી. કેમ કે રાગ અન્ય છે એમ શ્રદ્ધા જ્ઞાનમાં પ્રવર્તી રહ્યું છે એટલે ઉપયોગ અભિમુખ અંદરમાં જતા રાગ બહાર રહી જાય છે અને ઉપયોગ આત્મામાં સમાઈ જાય છે. જેમ ઉપયોગ આત્માની સન્મુખ થાય છે એમ રાગ આત્માની સન્મુખ થતો નથી. ભલે પાંચમા વ્રતના પરિણામ હોય, વ્યવહાર રત્નત્રયના પરિણામ ભલે હોય પણ એ વ્યવહાર રત્નત્રયના પરિણામ એ આત્માથી અન્ય અનેરા જુદા છે એમ એ નિશંક થઈ ગયો છે. એટલી નિશંકતા હોવાને કારણે હવે ચારિત્રની સાધના બરાબર કરી શકે છે. ભેદ થવાથી એટલે જુદા છે એમ સદા જ્ઞાનમાં આવવાથી નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે નિશંક થઈ ગયો. રાગ મારામાં નથી, રાગ મારામાં નથી, મારાથી જુદો છે રાગ એવું એને સમ્યક દ્રષ્ટિને નિશંક પણ આવી જાય છે. ત્યારે નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે લીન થવાને કારણે લીન થતા થતા મને આમાં કઈક રાગ ભેગો નડશે તો કઈ નડતો નથી. રાગ રાગ માં છે, આત્મા આત્મા માં છે, બે જુદી ચીજ છે. આત્માનું આચરણ ઉદય થતું આત્માનું આચરણ શુદ્ધ આત્મામાં એ જે લીનતા થઈ એને આત્માનું આચરણ કહેવામાં આવે છે. એ નિશ્ચય આચરણ છે. પાંચ મહાવ્રતના પરિણામ એ વ્યવહાર આચરણ છે. નિશ્ચય આચરણ હોય એને વ્યવહાર આચરણ હોય ખરું, પણ એ વ્યવહાર આચરણ મારાથી ભિન્ન છે, એ મેં નિસંગ છે, તેથી સ્વભાવમાં થઈ જાય છે તો પાંચ મહાવ્રત એને બાધક થતા નથી. આત્માનું આચરણ, આત્માની રમણતા, આત્મા આત્મામાં રમી જાય છે. આત્માને રહેવાનું સ્થાન રહેઠાણ એ પોતાનો શુદ્ધાત્મા છે. દ્રષ્ટિમાં સત્તામાં જ્ઞાનમાં આવી ગયું છે, ફરી ફરીને ઉપયોગની અંદરમાં જોડે છે. તો આચરણ ઉદય થતું ચારિત્ર પ્રગટ થાય છે. હવે જ્ઞાન પ્રગટ થયું, શ્રદ્ધા ઉદય થઈ, હવે ચારિત્રની વાત કરે. આચરણ ઉદય થતું, ઉદય થતું એટલે પ્રગટ થતું. શુદ્ધ ઉપયોગ વિતરાગી દશા, દ્રષ્ટિમાં વિતરાગતા આવી હતી, હવે દશામાં વિતરાગતા વિશેષ શરૂ થાય છે. દ્રષ્ટિમાં વિતરાગતા તો ચતુર્ગુણ સ્થાનમાં આવી જાય છે, પણ વિશેષ દશા અપેક્ષાએ જે હીનતા છે એ છઠ્ઠા સાતમામાં થાય. ચોથા કથા પાંચમામાં વધારે, પાંચમા કથા છઠ્ઠા સાતમામાં વધારે. ખરેખર ચારિત્ર તો શુદ્ધ ઉપયોગને કહેવામાં આવે. હવે ચારિત્રની વાત કરે. આચરણ ઉદય થતું, ઉદય થતું એટલે પ્રગટ થતું. શુદ્ધ ઉપયોગ વિતરાગી દશા, દ્રષ્ટિમાં વિતરાગતા આવી હતી, હવે દશામાં વિતરાગતા વિશેષ શરૂ થાય છે. દ્રષ્ટિમાં વિતરાગતા તો ચતુર્ગુણ સ્થાનમાં આવી જાય છે, પણ વિશેષ દશા અપેક્ષાએ જે હીનતા છે એ છઠ્ઠા સાતમામાં થાય. ચોથા કથા પાંચમામાં વધારે, પાંચમા કથા છઠ્ઠા સાતમામાં વધારે. ખરેખર ચારિત્ર તો શુદ્ધ ઉપયોગને કહેવામાં આવે છે. આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આ જે ચારિત્ર પ્રગટ થાય છે વિતરાગી દશા, એ આત્માને સાધે છે. આત્મા આત્માને સાધે છે. આત્મા આત્મામાં લીન થતા થતા એ પરિપૂર્ણ આત્માની અવસ્થા પ્રગટ થાય છે. સિદ્ધ દશા આત્માને સાધે છે. સાધક રાગની સાધના કરતો નથી. સાધક રાગની સાધના કરતો નથી. સાધક નિરંતર આત્માની સાધનામાં પડ્યો છે. પછી પરિણતિ અપેક્ષા હો કે ઉપયોગ અપેક્ષા હો, પણ આત્મા આત્માને સાધના કરે છે. એ તો શુદ્ધ આત્માની સાધનામાં પડ્યો છે. ભલે બહાર વેપાર રોજગારમાં કે બહાર ક્યાંક લડાઈમાં ચોખા ગુસ્તાનવાળા હોય ચક્રવર્તી આદિ, પણ એ રાગને સાધતા નથી. એ તો આત્માની સાધનામાં પડ્યા છે. પણ કમજોરીને નબળાઈને કારણે થોડો એવો ભાવ પણ રસ્તામાં આવી જાય છે. પછી એને પણ એ જાણે છે, એને કર્તવ્ય જાણતા નથી. આવી પડે છે પણ આ કરવા યોગ્ય છે ભાવ એને માનતા નથી. પછી તો ચારિત્ર વિકાર કરીને સ્વરૂપમાં લીન થવા માટે જંગલમાં રાજપાટ છોડીને જાય છે. સાધના આત્માની કરે છે. એ ઉગ્ર સાધના છે. ગ્રસ્તની જે સાધના આત્માની છે એ અલ્પ છે. અને સાધનાની ઉગ્રતાનો ગુણસ્થાન એ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઉગ્ર સાધના હોય છે. અંશે સાધના તો ચોથેથી શરૂ થાય છે. ઉગ્ર સાધના આગળ વધે ત્યારે થાય છે. આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. ઉપરમાં એમ કહ્યું હતું, સાધ્યનું વિશેષણ એમ કહ્યું હતું, સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે એમ કહ્યું હતું. અહીંયા શું કહ્યું કે આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. ઉપરમાં નિષ્કર્મ અવસ્થા એટલે તમામ પ્રકારના વિકાર ભાવનો અભાવ થઈને શુદ્ધ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ એટલે શુદ્ધાત્મા એમ કહ્યું હતું. અહીંયા એ સાધ્ય આત્માની આત્મામાં શુદ્ધતાની અભેદતા કરી નાખી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. ઉપર જુદું થોડુંક સમજાવવા માટે કર્યું હતું એટલે ઉપર સમજાવી દીધું એટલે ફરીથી એ નિષ્કર્મ અવસ્થા ન લીધી. સાધ્ય આત્મા છે નિષ્કર્મ અવસ્થાનું પરિપૂર્ણ અનંત જ્ઞાન અનંત જોઈએ એ પરિણત આખો અભેદ સ્વરૂપ આત્માની પ્રાપ્તિ થઈ જાય છે. જીત દશા થઈએ છે પ્રાપ્તિ થઈ આત્માની શુદ્ધ પર્યાય પરિણત આખો આત્મા અભેદ એવી પ્રાપ્તિ થઈ એમ કહે. ઉપર કહ્યું નીચે એમ કહ્યું કે આવા આમ સાધ્ય આત્માની સિદ્ધિ મોક્ષાર્થી છે ને માત્ર મોક્ષ અભિલાષ મોક્ષની પ્રાપ્તિ કેમ થાય એનું પ્રકરણ ચાલે છે કે સમ્યક જ્ઞાન પૂર્વક સમ્યક દર્શન થાય પછી ચારિત્ર પણ પ્રગટ થાય ત્યારે પૂર્ણ આત્માની પ્રાપ્તિ થાય. તો જે આત્મા શુદ્ધ આત્મા ત્રિકાળી પ્રમત અપ્રમતિ રહિત નાયક આત્મા જે ધ્યેય થાય છે ત્યારે એનું ધ્યાન કરતા ધ્યાતા ધ્યાનને ધ્યેયની અભેદતા તેને આત્મા કહેવામાં આવે છે. આવા સાધ્ય આત્માની સિદ્ધિ વિકારી શુદ્ધ આત્મા ધ્યાન નું ધ્યેય છે અને શુદ્ધ આત્મા જે અનુભવ થી પરમી ગયો તેના જ્ઞાન નું ધ્યેય થાય છે. માટે આમ સાધ્ય આત્માની સિદ્ધિ આત્મા સાધ્ય થયો આત્મા સાધ્ય થાય છે કે આત્મા ધ્યેય છે કે ત્રિકાળી શુદ્ધ આત્મા જેનો અવલંબન લીધો એ તો ધ્યેય છે પણ એના આશરે નિષ્કર્મ અવસ્થા પ્રગટ થઈ એવા આત્માને સાધ્ય આત્માને પ્રાપ્ત થઈ જવામાં આવે. આ તો સમય કાળ છે ભાવો બ્રહ્માંડના પેલા પારામાં એ તો શુદ્ધાત્માની વાત છે પેલા શુદ્ધાત્માને જાણો પછી બીજા પારામાં કહ્યું કે શુદ્ધાત્મા ભલે વર્તમાન સંસાર અવસ્થામાં રાજથી મિશ્રિત હોય તો પણ એને જુદું પાડીને આત્માનો અનુભવ થઈ શકે છે એમ બે વાત બે પારામાં થોડા ફેરફાર હોય હતી. તે તો આત્માની જ વાત પણ પેલામાં સીધા શુદ્ધ આત્માને જાણવાની વાત થઈ પછી કે શુદ્ધ આત્મા ભલે વિચિત્રાજી છે સંસાર અવસ્થામાં પણ ગભરાવાની જરૂર ઘણા શાસ્ત્રોમાં પણ આ વાત સ્પષ્ટ રૂપે ક્યાંય નથી એવી સ્પષ્ટ રૂપે બીજા પારામાં વાત કરે છે. અજ્ઞાની જીવને એમ લાગતું હોય આખરું કે આ આત્મા અમને પ્રાપ્ત ક્યાંથી થાય અમને અનુભવમાં ક્યાંથી આવે અમને કેવી રીતે અમે એને જાણી શકીએ. જ્ઞાની હોય આત્માને જાણે અમે તો અજ્ઞાની રહ્યા અમારે આત્માનો અનુભવ કેમ થાય આત્માનું દર્શન અમને કેમ થઈ શકે. અને આત્મા તો હજારો લાખો કરોડો માઇલ દૂર હોય ને એમ અમને લાગે છે. અજ્ઞાની ને એમ કે છે અમને તો આત્મા ઘણો દૂર લાગે છે અમને તો આત્મા ક્યાંય નજરમાં આવતો નથી. તો એવા નાસીપાક થયેલા જીવોને એક એને હૂંફ મળી જાય એવી આમાં અપૂરો વાત આવી. એને અંદરમાં આવી જાય કે હવે કાંઈ વાંધો નથી, મને જરૂર શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે. નિરાશા ચાલી જા અને આશાનું કિરણ પ્રગટ. આ એવી એક વાત બીજા પારામાં અપૂર્વ મૂકી છે. એ ત્રીજો પારો ત્યાં મુંબઈમાં આ ચાલી થઈ ગયા, પણ ત્રીજો પારો પણ ટાઈમ ન રહ્યો એટલે જલ્દી જલ્દી પૂરું કર્યું હતું. ના અહીંયા તો ટાઈમ છે પછી અડધો કલાક આજ ને એક કલાક અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, આવો અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, અનુભૂતિ અર્થ જ્ઞાન સ્વરૂપ, આત્મા જ્ઞાનમય છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાર્થન કરોતિ કેમ, આત્મા જ્ઞાનમય જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન જ એનું રૂપ અને જ્ઞાન જ એનું સત્વ છે. આત્મા જ્ઞાનમય છે, આત્મા રાગમય નથી, થયો નથી, થવું અશક્ય છે. માની બેઠો છે પણ એવો થાય નહીં, માને એવો થાય તો સમ્યક દર્શન કહેવાય. માને છે એવો છે નહીં માટે એનું જ્ઞાન ખોટું છે. હું દુઃખી છું એમ માને છે અને ખરેખર આત્મા દુઃખમય થઈ ગયો હોય તો એનું નામ જ્ઞાન સમ્યક કહેવાય. પણ એ દુઃખમય થયો નથી, સુખમય પણ હું એને છોડ્યું નથી, સુખમય જ છું એમ જયારે ભાન થશે ત્યારે તેને તમે જ્ઞાન એ વાત કરે છે કે આવો અનુભૂતિ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. ઓ આત્માના વિશેષણ શ્રીકાળી દ્રવ્યના છે, પર્યાયના નથી. અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, સહજ જ્ઞાન અને સહજ દર્શનમય આત્મા છે. શુદ્ધ આત્મતત્વ છે આ આત્મા. બધાની પાસે વર્તમાન મોજુદ તો છે, પણ વર્તમાન વર્તા જ્ઞાનમાં આવો આત્મા બધા પ્રાણીઓને અનુભવમાં આવી રહ્યો છે. જરા વિસ્તાર એનો ઘણો થશે. એમ પ્રશ્ન થાય કે અનુભવમાં આવ્યો હોય તો સમ્યક જ્ઞાન થઈ ગયું. અનુભવનો અર્થ બીજો છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા હો, આ શુદ્ધાત્માની વાત છે. આશ્રવ અધિકારમાં કર્તા કર્મ અધિકારમાં ભગવાન નથી કહ્યો, આત્મા ભગવાન છે. અને આશ્રવ તો આકુરતાના ઉત્પન્ન કરનારા, એ આશ્રવ તો મલિન અપવિત્ર ભાવ છે. ભગવાન આત્મા પવિત્ર છે. આ ભગવાન આત્મા કેવો છે કે જ્ઞાનમય છે, જ્ઞાન દર્શનમય કરે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આવો ત્રિકાળી ભગવાન જ્ઞાયક દેવ એટલી વાત કરી. શું અનુભવમાં આવી ગયું છે કે ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે? કોને અનુભવમાં આવી રહ્યો છે અને ક્યારે અનુભવમાં આવે છે? શું અનુભવમાં આવી રહ્યું છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા? કોને આવો આત્મા અનુભવમાં આવી રહ્યો છે અને ક્યારે અનુભવમાં આવે છે? કોને અને ક્યારે, કોને કોને અને ક્યારે ક્યારે આવો ભગવાન આત્મા અનુભવમાં આવે છે એનો ઉત્તર છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કોને, કેટલાને, આ બાળ ગોપાલ સૌને, નાના મોટા જગતના પ્રાણી માત્રને, એકેન્દ્રીથી માંડીને સંગની પચિન્દ્રિય જીવ માત્ર, એ બધાને, બાળ ગોપાળ નાના મોટા પછી સૌને, કોઈ જીવ બાકી નથી. સંખ્યા બતાવે છે નાના મોટાને અને પછી થોડા જાજાને કે ના સૌને. શું અનુભવમાં આવે છે કે આ ભગવાન આત્મા અનુભવમાં આવે છે? કોને કે નાના મોટા બધાને, એકેન્દ્રિય માંડીને પચિન્દ્રિય સુધી બધાને અને સૌને. ત્યારે અનુભવમાં આવે છે કે ધ્યાનમાં આવે છે ત્યારે કે ના સદાકાળ થોડા આહાર કરતા હોય ત્યારે કે ત્યારે સદાકાળ શબ્દ શું બતાવે છે કે સદાકાળ એના જ્ઞાન ઉપયોગમાં ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. અનુભવમાં આવે છે એટલે એની જ્ઞાન અવસ્થામાં સ્વચ્છતામાં એ આત્મા જણાઈ રહ્યો છે. કેમ કે જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક શક્તિ છે. એવી જ્ઞાતિ ક્રિયા અજ્ઞાની જીવને પણ સ્વપરની થયા કરે છે ચોવીસે કલાક. હવે એ જ્ઞાનની પર્યાય જે છે એ ઉપયોગ છે લક્ષણ આત્માનું, એ ક્ષોભ સંભાવે છે. અને એ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા છે. એ જ્ઞાનની પર્યાય સ્વચ્છ હોવાથી શુદ્ધ નહીં, સ્વચ્છ એ ખ્યાલ રાખવું. ખોટો કે જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે, એ સ્વચ્છ છે એટલે કા પ્લસ અશુદ્ધ અને કા પ્લસ શુદ્ધ થઈ જાય છે. હવે જ્ઞાનની પર્યાય જે સ્વચ્છ છે એમાં દેહાદીનો પ્રતિભાસ થાય છે, રાગાદીનો પણ પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસ દેખીને અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગી હું ને દેહી, હું એ જ્ઞાનનું અજ્ઞાન તો કરી નાખે છે. હવે જયારે દેહાદી ને રાગાદી એમાં પ્રતિભાસે છે તે જ સમયે જ્ઞાયક ભગવાન આત્માનો પણ પ્રતિભાસ તો એમાં થઈ રહ્યો છે. કેમ કે સ્વપર પ્રકાશકની જપ્તિ સર્વજ્ઞ ભગવાને કહી છે, પિંડીથી માંડીને સંદિપતિ છે, શાસ્ત્રનું વચન છે. એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનો પ્રતિભાસ થઈ રહ્યો છે. કેમ કે જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે, એ સ્વચ્છતામાં સ્વપરની પ્રતિભાસ કરનારી એમાં શક્તિ છે પ્રગટ. સમયે જયારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમાં સ્વપર બે નો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ એટલે એમાં સ્વચ્છતામાં જણાય છે, કેમ દર્પણમાં જણાય ને પદાર્થ. દર્પણ એક સમયની પર્યાયમાં, દર્પણની પર્યાયમાં બે નો પ્રતિભાસ થાય છે. દળ પણ પ્રતિભાસે છે અને બહારના પદાર્થ પણ એમાં પ્રતિભાસે છે. એ જ્ઞાનની પર્યાયમાં કહે છે કે સદાકાળ સૌને આવો ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે એટલે જણાઈ ગયો છે. જણાઈ ગયો છે પણ આ જાણનારો કે હું એવી જાણતો નથી. જે બહારના પદાર્થ જણાય છે તે મારા, પણ જે જ્ઞાયક જણાય છે તે મારી ચીજ, એને જ્ઞાન ઉદય પામતું નથી, જ્ઞાન પ્રગટ થતું નથી, જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે સમય સમય. હવે જ્ઞાનની પર્યાય જે છે એનામાં જ્ઞાનત્વ છે એટલે જાણવાની ક્રિયા જ્ઞાનની પર્યાયમાં થાય છે. હવે જે જાણવાની ક્રિયા જ્ઞાનની પર્યાયમાં થાય છે એ જ્ઞાન માં દેહ જણાય છે, તો એ જ્ઞાન દેહ નું છે કે એ જ્ઞાન આત્માનું થાય છે? એ જ્ઞાન દેહની સાથે સંબંધ રાખે છે કે એ જ્ઞાન આત્માની સાથે સંબંધ રાખે છે? એ દેહ છે તો આ જ્ઞાન ઉત્પન્ન થાય છે કે આત્મા છે તો જ્ઞાન ઉત્પન્ન થાય છે? દેહ છે તો આ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ છે? દેહ તો જળ છે તો જળ પદાર્થ છે તો આ જ્ઞાન ઉત્પન્ન થાય છે કે આત્મા છે માટે જ્ઞાન જાણવાની ક્રિયા ઉત્પન્ન થાય? સમય સમય ચૈતન્ય અનુવિધાય પરિણામ તેને ઉપયોગ લેવામાં આવે છે, ઉપયોગનું લક્ષણ છે. એ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય છે જે પર્યાય છે, તો પર્યાય દ્રવ્ય વિના ન હોય તો કયા દ્રવ્યની આ પર્યાય છે કે આત્મદ્રવ્યની પર્યાય? એ પર્યાય વિશેષ છે તો કોઈ સામાન્ય વિના વિશેષ હોય શકે નહીં, તો આ સામાન્ય ની એ વિશેષ પર્યાય છે. એમ જાણીને આ બધાને આત્મા અનુભવમાં આવી રહ્યો છે એનું આ વિશેષણ પ્રથકરણ ચાલે છે કે આ બાળ ગોપાળ સૌને અનુભવમાં આવતો હોવા છતાં અનુભવમાં આવી રહ્યો છે એટલે એના જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ભગવાન આત્મા એનો પ્રતિભાસ થઈ રહ્યો છે કેમ કે જ્ઞાનમાં જેમ જાણવાની શક્તિ છે એમ જ્ઞાયકમાં જ્ઞેયત્વ ધર્મ હોવાથી એમાં જણાવવાની શક્તિ પણ, જાણવાની શક્તિ પણ આત્માની અને જણાવવાની શક્તિ પણ આત્માની છે. આત્મા અજ્ઞાની ને જ્ઞાનની પ્રેમ આત્મા ન જણાય. જો આત્મા ન જણાય તો એ જ્ઞાયક ભાવમાં જ્ઞેયત્વ ધર્મ ઉડી જાય છે. ઇન્દ્રિયમાં જ્ઞેયત્વ પ્રમેય તો થવાતો છે કે નહીં? તો ભગવાન આત્મા જ્ઞેય તત્વ છે કે નથી? તો જ્ઞેય તત્વ છે તો જ્ઞાન નો વિષય થાય કે ન થાય? જો આ ભગવાન આત્મામાં જ્ઞેયત્વ શક્તિ છે અને આ ભગવાનને શ્રીમંદર ભગવાન જો જાણી શકતા હોય, કેમ કે એનામાં જ્ઞાન છે ને અહીંયા આત્મા જ્ઞેયત્વ છે, તો મારો આત્મા કેવળ જ્ઞાનમાં જો જ્ઞેય થાય કે જે આત્માથી જ્ઞાન ભિન્ન છે એ જ્ઞાનમાં મારો આત્મા જ્ઞેય થાય તો મારા પ્રગટ જ્ઞાનમાં મારો આત્મા ભિન્ન છે તો જ્ઞેય કેમ ન થાય? થાય થાય ને? એકદમ જૈન દર્શન લોજિક ન્યાયથી મધ્યસ્થ થઈને સાંભળે તો ખ્યાલ આવે. હું નાસ્તિપાત થવાની જરાય જરૂર નથી, એટલા માટે આ પારો મૂક્યો. પંચમ આરાના જીવોને થતું તું હાય હાય આત્મા કેટલો દૂર છે, કેટલી ટપાલ લખી ત્યારે દર્શન દઈએ, કેટલા કોલ જોડાવા પડે. આચાર્ય ભગવાન એમ સમજાવે છે કે હે ભવ્ય પ્રાણીઓ, તમારા જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એમાં જો પ્રથક પદાર્થો તમને જણાય છે અને જે જ્ઞાનથી પ્રથક છે ભિન્ન છે એ જણાય છે એનો તમે સ્વીકાર કરો છો, આચાર્ય મહારાજ ફરમાવે છે કે હે પ્રાણીઓ, તમારી દશામાં જે ઉપયોગ એટલે જાણવાની ક્રિયા સમયે સમયે પ્રગટ થઈ રહી છે એને પ્રગટ કરવાના પુરુષાર્થની પણ અપેક્ષા નથી. કેમ કે એ જ્ઞાન એટલે જાણવું એ પર્યાયનો એનો પોતાનો સ્વભાવ છે. રાગ તો કરે તો થાય, બળાત્કાર કરે આત્મા ઉપર ત્યારે રાગ થાય, પણ જ્ઞાન તો સહજ. એટલે આ જ્ઞાન જે તમારી દશામાં પ્રગટ થયેલું છે એ જ્ઞાનની પર્યાયમાં જે પ્રથક ભગવાનની પ્રતિમા છે જે તમારા જ્ઞાનથી અત્યંત ભિન્ન છે એ તમારા જ્ઞાનમાં જણાય છે અને એનો તમને હકાર આવે છે, તો તમારા જ્ઞાનમાં જે પ્રથક દ્રવ્ય છે એ જણાય છે તો તમારા જ્ઞાનની પર્યાયમાં અપ્રથક અભિન્ન જે જ્ઞાયક આત્મા દ્રવ્ય સામાન્ય કેમ જણાતો નથી? તમારા જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. બધાને એમ લાગે કે ચાલુ રહીએ તો સારું, પણ ઈચ્છાને આધીન બહારની ક્રિયા નથી. આ જ્ઞાનની પર્યાયમાં જો પ્રથક પદાર્થનો પ્રતિભાસ થાય છે અને એનો તમે સ્વીકાર કરો છો તો કહે છે કે ઘટપટ આદિને જાણતો તેથી તેને માન, પણ જાણનારને માન નહીં કેવું કહીએ? આ જાણનાર જે તત્વ છે, જાણક એ પર્યાયમાં પૃથક પદાર્થ જો જણાય છે તને, એનો તું હકાર કરી રહ્યો છે. અને એ પર્યાય આત્માથી તાદા તો છે, આત્માને પર્યાય જુદી થતો નથી, એક વસ્તુ છે. ઉપયોગ અને આત્મા અનન્ય છે, ઉપયોગ અને આત્મા નામ ભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, પણ વસ્તુ તો એક છે. વસ્તુ સોંગ અને સોનાના પરિણામ એક જ છે, એમ ઉપયોગ અને આત્મા બે એક વસ્તુ છે. જો તે ઉપયોગ આત્માથી જે અનન્ય છે, ઉપયોગ અને આત્મા એક સત્તા ને એક વસ્તુ છે, તો એવો આત્મા એમાં ન જણાય અને ભિન્ન પદાર્થ એમાં જણાય, એમ કેમ બને? જે ભિન્ન જણાય તો અભિન્ન પણ એમાં જણાય, જણાય ને જણાય. તું એમાં દુર્લક્ષ કરી રહ્યો છો અને એની પ્રતીતિ ને લક્ષ માં આવતું નથી, પણ જેથી કરીને આત્મા એના જ્ઞેય તો ધર્મ ને છોડશે નહીં, એના જ્ઞાન માં જણાયા જ ગુરુદેવ ની કૃપા છે. હવે તો મને આત્મા અથડીમાં છે, મને જણાઈ રહ્યો છે. સર્વજ્ઞ ભગવાન કે છે કે તને જણાઈ રહ્યો છે, આચાર્ય ભગવાન કે છે કે તને જણાઈ રહ્યો છે, તો મને જણાઈ રહ્યો છે એમાં હાથ કરવામાં અરે જે પૃથક છે એની હા પાડી રહ્યો છો અને અપૃથક છે એની તું હવે ના પાડીશ માં તને જણાઈ રહ્યો છે. ભલે તને પ્રત્યક્ષ થતા થોડો ટાઈમ લાગે, પણ તું વ્યવહાર શ્રદ્ધામાં તો આવી જા. અહીંયા તો પ્રતિભાસ થઈ રહ્યો, જણાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે, પણ એ નહીં જાણતો નથી. જણાઈ રહ્યો છે આ જાણનારો તે હું એમ જાણતો નથી, અને જે પ્રત્યક્ષ પદાર્થ છે જ્ઞાન માં પ્રતિભા છે તેને મારા માને છે, એ અજ્ઞાન છે. સદાકાળ પોતે જ અનુભવમાં પોતે જ, એમ કહીને એમ છે કે ખરેખર પર જ્ઞેય જણાતું નથી, પણ જ્ઞાયક જ જણાય રહ્યું. ઘણી વાત પડે પણ થાય શું, જે કળા એ અનુભવ થાય, એ કળા જ અનુભવ થઈ શકે. પોતે જે પૃથક છે તને જણાય છે અને અપૃથક દ્રવ્ય આત્મા છે તને જણાતો નથી. યોગધારમાં તો એમ કહ્યું કે અમને આશ્ચર્ય થાય, ત્યાં એમ કહ્યું કે પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય. પ્રકાશક એટલે દીપક, ટ્યુબલાઇટ. પ્રકાશ એટલે એની પર્યાય, પ્રકાશક અને પ્રકાશો. પછી ત્રીજો ભેદ છે પ્રકાશ્ય, ઘટપટ આદિ છે તે પ્રકાશ્ય. પ્રકાશ જેને પ્રસિદ્ધ કરે પૃથકને એને પ્રકાશ્ય કહેવાય. તો કે છે કે જે દીપકનો પ્રકાશ છે એ પ્રકાશથી ભિન્ન એવા ઘડાને પ્રકાશે છે, એની તને શ્રદ્ધાને જ્ઞાન થાય છે. પણ એ પ્રકાશ થી જે દીપક અભિન્ન છે તે કેમ તને ખ્યાલમાં આવતો નથી? ક્યાં દીપક છે? ઘડો છે એમ તું કહી રહ્યો છો, આ દીપક છે એમ તો તને દ્રષ્ટિમાં આવતો નથી. અમને આશ્ચર્ય થાય છે, અમને આશ્ચર્ય થાય છે. એવો દ્રષ્ટાંત આપ્યો, વખત થઈ ગયો.